પ્રકરણ 7 આધ્યાત્મિક વિકાસ. આધ્યાત્મિક વિકાસના 3 મુખ્ય તબક્કા. પહેલો અસ્પષ્ટ, બીજો હેતુપૂર્ણ પ્રયત્નનો અને ત્રીજો ઉચ્ચ પ્રાપ્તિનો. ત્રણે તમસ, રજસ અને સત્વ પોતપોતાની કક્ષા પ્રમાણે છે. સાધકે એકમાંથી બીજામાં ક્રમશઃ પસાર થવાનું છે. તેમ ન થાય તો તે અકુદરતી ઘટના કહેવાય. બાળપણથી કિશોરાવસ્થાનો સમય વધુ કાળજીપૂર્વક નથી જોવાતો, એની ખાસ ચિંતા ન કરો. પરંતુ કિશોરાવસ્થામાંથી મનુષ્ય પોતાના ભાવિ જીવનના અગત્યના કાર્યનો વિચાર કરવા માંડે છે. હજુ જો કે એ વિચાર તદ્દન અપરિપક્વ છે અને તેના કર્મ અર્થહીન હોય છે. ત્યાર પછી એનામાં ધીરજ અને દૃઢતા વધે છે, કાર્યશક્તિ વધે છે. આ અનિશ્ચિત વચગાળાના સમય દરમિયાન તેઓ પરમાત્મા પ્રાપ્તિના છેલ્લા ધ્યેય માટે તત્પર રહેવું જોઈએ. તપસ્વીને પણ આ જ કાયદા પ્રમાણે આગળ વધવાનું હોય છે. પ્રથમ શક્તિની પૂજા હોય છે, બીજા તબક્કામાં ભક્તિ શિવ સાથે જોડાયેલી હોય છે. એટલે કે જ્યારે મનુષ્ય માતાની વાત્સલ્યભરી સંભાળમાંથી બહાર આવે છે, જ્યારે તે આ તબક્કામાં આવે ત્યારે તેણે પહેલા ક્રમમાં વાત્સલ્યમય ક્રમમાં કરતો હતો તેમ મન અને શરીરને મેલુઘેલું ન થવા દેવું જોઈએ. વચમાંનો એક તબક્કો એવો છે જે અનિશ્ચિત છે, જ્યારે તે જગત નિયંત્રણની દેખરેખ હેઠળ આવે છે. કુદરતી રીતે જ મનુષ્યના મનમાં ન ઈચ્છવાયોગ ઉર્મી ઉદ્ભવે છે. ગર્વ, મશ્કરાપણું, હઠાગ્રહ, ઇંતેજારી, મોહ, લોભ, શરમ, ભય, વૈરવૃત્તિ અને બીજી અનેક વૃત્તિઓથી તે ઘેરાય છે ત્યાં સુધી શિવાર પણ કરી શકતો નથી. આવી દુષ્ટ કામનાઓ જડમૂળથી દૂર કરવી અથવા વ્યવસ્થિત રીતે દૂર કરવા પ્રયત્ન કરવો. સાધકને અલબત્ત પ્રવાહની સામે ઝઝૂમવાનું છે, જે વ્યતિરેક પ્રવાહ ગતિ કહેવાય છે. પ્રવાહની સામે તરવું એટલે મૂળને પકડવું, જ્યારે પ્રવાહની સાથે તરવું એટલે ઉદ્ગમથી દૂરને દૂર જવું, ધ્યેયથી વિચલિત થવું. સામપ્રવાહે તરવું મુશ્કેલ તો છે જ, પણ દરેક હલેસો પ્રભુની નજીક લઈ જાય છે. એમ કરતાં જે શ્રમ પડે છે તે ધ્યાનરૂપી તરાપ પર બેસી દૂર કરવાનો છે. ધ્યાનથી શારીરિક નબળાઈ પણ હટાવાય છે, મનની ચંચળતા કાબૂમાં આવે છે અને પ્રભુ કૃપા તરફ ગતિ થાય છે. પરંતુ જો સાધક સહેલો માર્ગ ગ્રહણ કરે અને પ્રવાહની તરફેણમાં તર્યા કરે તો આદિમૂર્તિથી દૂર, અતિ દૂર જઈ શકે છે. તેની તરફ તે પીઠ ફેરવી દે છે, આંખ ફેરવી લે છે, તેની દ્રષ્ટિની બહાર નીકળી જાય છે. આવો માણસ દુઃખથી ન ઘેરાય તો શું નવાય. ઉપર વર્ણવેલ અશુભ વૃત્તિઓ જ દુર્દશાનું કારણ છે. જો તેના પર કાબૂ મેળવવા પ્રયત્ન કરીએ તો પરમ ધ્યેય પ્રાપ્ત થઈ શકે, નહીં તો બધી જ પ્રવૃત્તિ નિષ્ફળતામાં પરિણમે. વળી જગતમાં હંમેશા સારા માણસોને જ માન મળે છે. જેનામાં સદગુણો વિકસ્યા છે તેનાથી દુષ્ટ તત્વો હંમેશા દૂર જાય છે. બાહ્ય દેખાવથી તો માત્ર પ્રાણીઓ જ આકર્ષાય, જ્યારે આંતરિક ભાવો કે જેમાંથી ચારિત્ર્ય ઘડાય છે તે આત્મનિવાસી રામને ગમે છે. ખાલી વાહવા થાય એવી હલકી વૃત્તિ ધિક્કારવાની મહેનત ન કરશો. પ્રભુ કૃપા અને દિવ્ય પ્રેમનું હંમેશા મનન કરો અને તેને માટે ઉત્સુક રહો. મનુષ્ય પ્રેમ નાશવંત છે, પોતપોતાના ગમા અણગમા ઉપર અવલંબિત છે. જ્યારે દિવ્ય પ્રેમ તમારી શુભ ભાવના અને ઉચ્ચ ગુણો પર આધારિત છે, એ તમને શાશ્વત આનંદ આપી શકે છે. દુનિયાવી આકર્ષણ નિરાશા અને દુઃખ આપે છે. જ્યારે અલૌકિક સૌંદર્ય ચારિત્ર્ય બળથી વિકસે છે, પાંગરે છે, એના જેવું મધુર બીજું શું હોઈ શકે. સત્કર્મી પુરુષોએ દુષ્ટકર્મીઓ વિશે વાતચીત પણ ન કરવી, કારણ તેનાથી મન કલુષિત થાય છે. ધ્રુવ અને પ્રહલાદ જેવા પરમ ભક્તની વાર્તાથી સદગુણો વધે છે. સતી સાવિત્રી અને અંસુયાના ચરિત્રો સાંભળવાથી દુર્ગુણો નાશ પામે છે અને ચારિત્ર્ય ઘડતર થાય છે. એમ થવાનું કારણ એટલું જ છે કે ભક્તો પવિત્ર હતા, તેમનું જીવન લાંછન વગરનું હતું, નિર્મળ હતું. ઘણા સત્પુરુષોની ટીકા કરનારા પોતાની વર્તણૂકને એ રીતે સાચી ઠરાવે છે કે તેઓ તો સાધુ પુરુષોને વધુ મહાન બનાવવાના હેતુથી જ તેમની ટીકા કરે છે. પરંતુ તે દુષ્ટો જાણતા નથી કેમ કરીને તેઓ સભ્ય વ્યક્તિઓને દુષ્કર્મ કરવા પ્રેરે છે. અંતે તે દુષ્કર્મના ફળ પોતાને જ માથે વહોરી દે છે. બીજાની કુટેવોનો વિચાર ન કરતા બની શકે તો તેમને સુધારવા પ્રયત્ન કરો, સાચી શિખામણ આપો, સુમાર્ગે વાળો. જનકલ્યાણની ભાવના, ચિત્તની શાંતિ અને સમાજ સુધારાની વૃત્તિને પ્રોત્સાહન આપો. પોતાનામાં પણ એવી વૃત્તિ કેળવો. જપ અને ધ્યાનથી આવી ઘટનાઓ વધશે અને તેમાં વધુ ભાવના પેદા થશે, કારણ કે જપ અને ધ્યાનથી સદ્ગુણ સાંપડે છે, બાહ્યાચાર શુદ્ધ બને છે, આંતરદૃષ્ટિ પવિત્ર અને ઉર્ધ્વગામી બને છે. પવન શક્તિને કારણે સમુદ્રના તરંગો ઉપરની સપાટી પર ઉદ્ભવે છે. તેમજ જ્ઞાની પુરુષના મનમાં ઘણા વિચારો અને અભિપ્રાયો સંગ્રહાયેલા હોય છે. જ્યારે યોગ્ય વાતાવરણ સર્જાય ત્યારે તે વિચારોને મોકળાશ મળે અને ચારે તરફથી તે પાણીના તરંગોની જેમ ઉભરાય છે. પ્રભુ પર જે મૂર્તિ યા પ્રતિકૃતિની પૂજા કરો તે પ્રત્યક્ષ થાય છે, માટે કંઈ તે ફોટો, મૂર્તિ કે ચિત્રની પોતાની ખાસ કરામત કે નિપુણતા નથી. એ તો જે છે તે જ છે, પરંતુ ભક્તની ઉત્કટ ભાવનાનું તે પરિણામ છે. ભગવાન ભક્તને ઠુકરાવી શકતા નથી. સાચા ભક્ત સમક્ષ પ્રભુ પ્રત્યક્ષ થયા વગર કઈ રીતે રહી શકે? માટે જ તે રૂપ ગ્રહણ કરે છે, આશીર્વાદ આપે છે. પછી ભક્તની એ આરાધ્ય મૂર્તિ પથ્થરની, લાકડાની, કાગળની કે સુવર્ણની હોય કોઈ ફરક પડતો નથી. પ્રહલાદ માટે સ્તંભમાં ભગવાન પ્રગટ થયા, વામને એમને પથ્થરમાં જોયા, માર્કંડે લિંગરથ પ્રભુના દર્શન કર્યા. પરમ પુરુષ જગતનિયંતા હરિભક્તના સાચા દિલના પોકારને નકારી નથી શકતો. તે તત્કાલ ગમે તે રૂપમાં, ગમે તે સમયે, ગમે તે સ્થળે તેણે હાજર થવું જ પડે છે. તમારે એક ચિત્તે અનન્ય નિષ્ઠાથી પ્રભુની ભક્તિ કરવી જોઈએ. એ નિષ્ઠા સત્વગુણીને જ સાંપડે છે અને સત્વગુણનો અવિકાર ધ્યાનથી થાય છે. સત્સંગમાં રહો, સત્સંગ દ્વારા શુભ વૃત્તિ કેળવો. જે નિરંતર પ્રભુના ગુણગાન ગાતા હોય, સત્વના આગ્રહી હોય, સેવાપરાયણ હોય, પ્રેમની મહત્તા સમજતા હોય, જે નિર્ભેદ્ય હોય, એવા પાવન પુરુષોની પ્રાર્થના પ્રભુ હંમેશા સાંભળે છે. તે જ ખરા અર્થમાં સાધુ છે. જેમને પ્રભુમાં શ્રદ્ધા નથી, જેઓ પ્રભુને ઓળખતા નથી, જેઓ સંસાર બંધનોમાં જકડાયેલા છે અને વધુને વધુ ઊંડા ઉતરતા જાય છે, જેઓ અસત્ય, અન્યાય અને ક્રૂરતાના જ ઉપાસક છે, જેઓ ધાર્મિક માણસોના માર્ગમાં કંટક બિછાવે છે, તેમના પથ પરથી તેમને દૂર ધકેલવાનો પ્રયત્ન કરે છે, તેવાઓથી તો સો યોજન દૂર રહેવું જ સારું. તેમને મિત્ર ન માનો. દુસંગીઓનો સાથ કરશો તો તેમને પરાણે કમ અને દુષ્કૃત્ય કરવા પ્રેરશે, કટુવચનો બોલવા ઉશ્કેરશે, પરિણામે તેમને આપણને વિનાશની ખાઈમાં તે ધકેલી દેશે. જે મનુષ્યને પરમાત્માનો ડર નથી, પાપ ભીતિ નથી, તેવા મનુષ્ય ગમે તેવું નીચ કૃત્ય કરતા અચકાતા નથી. માટે જ તેઓ સાચા સત્સંગી નથી. આવા હીન માણસોથી દૂર રહો. તેમના પ્રકારનો જેનામાં લેશ માત્ર પણ ભય નથી, તેવાઓ સાથે સંગ ન કરો, તેનો દુસંગ ન કેળવો. બરાબર છે, સાધકે એવો સત્સંગ સાધવો કે જેના સાન્નિધ્યમાં લોભ અને વિકારો નાશ પામે, ઈચ્છાશક્તિને કંઈ પણ મેળવવાનો મોકો ન મળે, સહેલાઈથી મળે કે ન મળે, પરંતુ સત્સંગ શોધો, શોધો અને શોધો. શાશ્વત સંતોષ અને તૃપ્તિ મેળવવાની ઈચ્છા રાખો. ક્ષણિક સુખ પાછળ મનને ચલિત ન થવા દો. સાંસારિક પ્રવૃત્તિમાં ડૂબેલ માણસ સાથે વખત ન વિતાવો. જો કોઈ સત્સંગી ન મળે તો બહેતર છે કે એકાંતમાં રહો. એનાથી કંઈ જ નુકસાન નથી. પણ દુષ્ટજનની મિત્રતાનો તો ખ્યાલ પણ ન કરો. એમની કુટિલ વાતોમાં ન આવો અને બને તો તેમને પણ સુમાર્ગ બતાવો. તમે જો આ બધા ગુણો કેળવશો તો ધ્યાન અને જપમાં સહેલાઈથી સફળ થશો અને તેમના શુભ ફળ જલ્દીથી ચાખશો. જીવનમુક્ત કાળમુખા સંસાર સાગરમાં માર્ગદર્શન કરાવનાર દીવાંડાડી સમાન છે આ આધ્યાત્મિક જ્યોતિપુંજો. અજ્ઞાનરૂપી અંધકારમાં અટવાયેલા ફાંફા મારતા મુસાફરનો પંથ આ જ્યોતિ આધ્યાત્મિક જ્યોતિપુંજો જ અજવાળે છે. મનુષ્ય માત્ર એ જ જીવન દાતાના સંતાન છે. જેવી રીતે તળાવની અંદર અનેક પ્રકારની માછલી, કરચલા ને અન્ય જળચરો વસે છે, તેવી જ રીતે ઈશ્વરરૂપી સાગરમાં જાત જાતના લાખો મનુષ્ય રહે છે. એ એક આશ્ચર્યજનક દ્રશ્ય છે. કેટલાક અપૂર્ણ, કોઈક વળી અર્ધ વિકસિત સંસાર સાગરમાં લોભ અને સ્વાર્થ સાધતા આમથી તેમ ઘૂમે છે, અને એ અજ્ઞાનીઓના ટોળામાં થોડા પૂર્ણતાની આત્માઓ, યોગીઓ પણ જોવા મળે છે. પણ એ પરમ જ્ઞાનીઓને ટોળામાંથી કઈ રીતે ઓળખવા તે મુશ્કેલ છે. જે લોહીમાંથી રક્તકણો શોધવા સૂક્ષ્મદર્શક યંત્રની જરૂર પડે છે, તેમ જ્ઞાનીઓને વીણી કાઢવા ખાસ પ્રકારનું યંત્ર જરૂરી છે, અને તે યંત્ર ધ્યાનરૂપી યંત્ર. આ જગત અને એમાં ભરેલી અદ્ભુત ખૂબીઓ એ ખરેખર એક અનોખું દ્રશ્ય છે. પણ આજના સમયમાં ઘણા ઓછા પરમ જ્યોતને શોધવા કે તેના તરફથી માર્ગદર્શન મેળવવાનો પ્રયત્ન કરે છે. અર્ધજ્ઞાની સાધુ સંતોની પાછળ ભંભા કરતાં, ગમે તે અજાણ્યા રસ્તે આગળ વધવા કરતાં, ભગવાનને જ પૂર્ણ માનો, શ્રદ્ધાથી માતા, પિતા, ગુરુ અને માર્ગદર્શક બની માની તેઓની સાથે જ ચાલો. એ કદી ખોટે રસ્તે નહીં લઈ જાય. એ પરમ શ્રદ્ધા, અલૌકિક અનુભવ મેળવવા ધ્યાન એ જ એક ઉપાય છે. પરમ કૃપાળુના નામ અને રૂપનું અતૂટ શ્રદ્ધા અને નિર્મળ પ્રેમથી ચિંતન કરો. તમને જે રૂચે તેને પસંદ કરો, બસ એ જ પૂરતું છે. આ આધ્યાત્મિક નિયમન માટે તમારે નિત્ય આનંદમય રહેવાનો ગુણ કેળવો. સદાય સૌમ્ય સ્મિતથી શોભતું તમારું મુખ અને અનુપમ વિશિષ્ટતા આપશે. લોકોને તમારા પ્રત્યે ભાવ જાગશે, તેમજ ભગવાનને પણ તમારી તરફ દ્રષ્ટિ કરવી ગમશે. માટે નિર્દોષ, પવિત્ર અને દીનતાથી ધ્યાન કરો. નિશંક તમને જે ગમે તે પ્રાપ્ત કરી શકશો. કોઈ પણ સંજોગોમાં ક્રોધ ન કરો. ગમે તેવી મુશ્કેલી આવે, નાસીપાસ ન થાઓ. સૌને માનની નજરે જોજો. ભલે તે ગમે તે પદવીનો માણસ હોય, એમ કરવાથી તમારામાં વિશ્વપ્રેમની ભાવના જાગશે. ધ્યાનમાં વિના વિઘ્ને પ્રગતિ કરી શકશો. કોઈ પણ ઔષધ વિના દર્દ મટાડવામાં ધ્યાન એ કામયાબ નીવડે છે. વિચક્ષણતા વધે છે, અને આવેલ સંજોગોનું પૃથક્કરણ પણ ધ્યાની ચોક્કસપણે કરી શકે છે, અને સ્પષ્ટ નિદાન થવાથી ગમે તેટલી ગંભીર માંદગી પણ વટાવી શકાય છે. મનુષ્યના બોલ હંમેશા દ્વિઅર્થી હોય છે. એક તો વાસ્તવિક અને બીજો ગૂઢાર્થ. એક મૂળ અર્થ, બીજો વિશેષ અર્થ. ઉપનિષદો હંમેશા બીજા પ્રકારના અર્થથી બ્રહ્મજ્ઞાન આપે છે. સાધકે મિષ્ટભાષી બનવાનું છે. શબ્દોની પાછળ અખૂટ શક્તિ રહેલી છે. મીઠા વચનો શત્રુને પણ પીગળાવે છે. અણુ અણુમાં ભગવાન છે તેવો સતત ખ્યાલ રાખો. શબ્દોની મીઠાશ ઘણી ઉપયોગી છે. સ્નેહથી કોઈને પણ મહેરબાન, શ્રીમાન વગેરે સંબોધન કરશું, માનથી બોલાવશું, તો સામી વ્યક્તિ ખુશ થાય છે અને આપણું મન નિર્મળ અને શાંત બને છે. આવા સંતોષમય વાતાવરણમાં ધ્યાન જલ્દી સધાય છે.